સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 86, પ્રસારણ તારીખ 18 સપ્ટેમ્બર 2008. નમસ્તે ખેડૂત ભાઈઓ બહેનો, હવે તો ખુશ ને?
અરે ખુશ તો કેવા,
ઓહો
રાજીના રેડ થઈ ગયા છે ઉમા બોન. નમસ્તે તમને અને હંધાય ખેડૂત ભાઈઓ બહેનો ને.
આવો આવો મોહનભાઈ, શું વાત છે, આજે તો બરાબર ટાઈમ સર જ આવી પહોંચ્યા છો. હા
એ ભાભી, ઈનો જસ મને દ્યો.
હા લક્ષ્મી ભાભી, કેમ છો?
મેં કીધું કે ઉમા ભાભી એ કીધું તું એટલે વરસાદે ખરા ટાણે આવી ગયો, તો હવે તમે તો સમજો.
બહુ સારું કર્યું લક્ષ્મી ભાભી, પણ સાચું કહું ને તો મેં તો માત્ર ઉપગ્રહનો ફોટો જોઈને 15 દિવસ પહેલા એવી આશા બતાવી હતી કે આપણા અરબી સમુદ્રમાં મોટું વાદળ બંધાઈ રહ્યું છે અને એ આવી જાય એવી શક્યતા છે, એટલે ચિંતા કરશો નહીં.
અન તમારી વાણી હોય 100% ફળી, નગર માનશો યા. મારો જીવ તો છે ને તાળવે ચડી ગયો તો, મને તો એમ જ થઈ ગયું તું કે આ માથા ઢંગ કપા ને ગળા ઢંગ તલ ને જો બરાબર ફાલ આવવાના ટાણે જ પાણીની ખેંચ પડશે તો કર્યું કાર્યું હંધુ પાણીમાં જવાનું છે. પણ ચારપા દીમાં તો વરસાદે ધરો કરી દીધો.
હા, આ 11 રવિવાર થી તો લગભગ આખા રાજ્યમાં જરૂર જેટલો વરસાદ થઈ ગયો છે.
હા, પાણીની તો સારી એવી રાહત થઈ ગઈ છે અને બરાબર કટોકટીની અવસ્થાએ પાકને પાણી મળી ગયું છે. પણ એ અગાઉ ખૂબ ગરમી પડી અને ભેજવાળું વાતાવરણ રહ્યું, એટલે હવે પાકમાં રોગ કે જીવાત ના થાય એનું ધ્યાન રાખવું પડશે મોહનભાઈ.
હા ઈ તો બરાબર છે, પણ ઘણી વાર તો છોડ નકરો વધ્યા જ કરે અને ફાલ આવે જ નહીં એવું થાય છે, તો આમ ઈનું શું કારણ છે?
એનું કારણ છે પાકને વધવા માટે આપેલા યુરિયા, એટલે કે નાઇટ્રોજન જેવા ખાતરનો વધારે પડતો વપરાશ.
એટલે એમ કહો ને કે જે ખાતરની જેટલી ભલામણ કરી હોય એટલું જ દેવું જોઈએ, નહીં ઓછું કે નહીં વધારે.
હાલો એની તો કાળજી રાખી, પણ કેટલાય ખેડૂ ફૂલ કે ફાલ આવ્યા પછી ઈ ખરી જવાની ફરિયાદ બાઉ કરે છે, તો એનું શું કરવું?
મોહનભાઈ, કપાસ જેવા પાકમાં એનું મુખ્ય કારણ છે મુખ્ય કે ગૌણ પોષક તત્વોની સાથે સૂક્ષ્મ પોષક તત્વોનો અભાવ. હવેના આપણા સુધારેલા કે સંકર બિયારણ વાળા પાકને જ્યારે ફાલ આવે ત્યારે એક સાથે પોષક તત્વોની જરૂર પડે છે અને એ ના મળે એટલે શું થાય?
બીજું શું થવાનું હોય, કાં તો ફાલ ખરી જાય ને કાં છોડ આખે આખો હુકાઈ જાય.
બરાબર,
એમાં ત્યારે તમે 2 અઠવાડિયાથી ઓલ્યા મેંગેનીઝ ને જહત ને બોરોન વાળા પોષક ખાતર નો છંટકાવ કરવાનું કયો છો?
બરાબર સમજ્યા મોહનભાઈ, ડીએસસી અને સજ્જતા સંઘ હંમેશા આગોતરા પગલા લઈને મુશ્કેલીને આવતી રોકવા જ આપણને ખેડૂતોને સાવધ કરે છે, પણ આપણી ઊંઘ ઉડે જ નહીં તો શું થાય?
પણ હવે એવું નથી હો ઉમા ભાભી,
એમ
હવે તો તમે કયો કે તરત જ હંધાય આગોતરા ઉપાય કરવા તૈયાર થઈ જાય છે.
હા હો, ઈમાં હવે ન કેવું પડે. હા હું તમને હમણાંની જ વાત કરું, જ્યાં જ્યાં વધારે વરસાદ પડ્યો છે ને ત્યાં ત્યાં એક એક ખેડૂતે પહેલું કામ ખેતરમાંથી પાણીનો નિકાલ કરવાનું કર્યું છે. લો
ઈમ તો જેમના કપાસ બહુ વધી ગયા તા એમણે સોડની ટોસું ભાંગી નાખવાનું ચાલુ કરી જ દીધું તું ને.
ભાભી, આવા હાથ વગા ઉપાય બધા કરતા થયા એ તો બહુ સારી વાત છે, ચલો. પણ છોડનો વાનસ્પતિક વિકાસ રોકવા બજારમાં એક ખાસ પ્રકારની હોર્મોનની દવા પણ મળે છે. હા, એક પંપમાં માત્ર 2 મિલીલીટર મેળવીને છંટકાવ કરીએ તો પાકની વૃદ્ધિ અટકી જાય છે અને નવા ફૂલ ને ફાલમાં વધારો થાય છે.
હા લો, ઈ ઉપાય હારો. એક એક છોડના માથા કાપવાની મહેનત નહીં, પણ ફૂગથી થતા મૂળના કે થડના હડા જેવા રોગનો ઉપાય તો કરવો પડશે ને.
ઈનો એક ઉપાય તો હવે જગ જાહેર છે.
કયો?
મેમકોઝેબ ને કાર્બેન ડેઝિમ. સાચી વાત ને ઉમા ભાભી?
બિલકુલ સાચી વાત કરી તમે, પણ દર વખતે એવું નથી બનતું. જેમ કે જે ખેડૂત મિત્રોને તલ ઉભા હશે એમને ખબર હશે કે તલમાં પાનના ટપકાનો રોગ કદાચ દેખાતો હશે. આવા ટપકાની સાથે જો થડ, ડાળી અને શીંગો પર કાળા ચાઠા પડીને પાન ખરી પડતા હોય તો એ બેક્ટેરિયાથી થતો રોગ છે. અને ટપકા મોટા થઈને એકબીજામાં ભળવા માંડે તો એ ફૂગથી થતો રોગ છે.
ઓહો, માળું આ જાણવા જેવું છે. તે બેઉની દવા નોખી નોખી હોય?
હા, તો બેક્ટેરિયાથી થતા રોગને કાબૂમાં લેવા સ્ટ્રેપ્ટોસાયક્લિન કે બેક્ટેરિયો માયસિન જેવી દવાની એક એક ગોળી પંપમાં નાખીને છંટકાવ કરવો પડે.
અને જો ફૂગથી થતો રોગ હોય તો જ મેન્કોઝેબ કે કાર્બન ડેઝિમ વાપરવાની. સમજાઈ ગયું? લો, પાકું સમજાઈ ગયું ઉમાબન.
જો સમજાઈ ગયું હોય તો એ કહો કે ફૂગના કારણે ચોમાસાના કયા કયા પાકોમાં કયો કયો રોગ આવી શકે છે?
એ પેલું હું કહું, મગફળીના થડનો હડો.
બરાબર. પછી?
પછી કપામાં મૂળનો હડો.
અને દિવેલામાં?
એમાં તો પાનના ટપકાનો રોગ, ઝાડ ને હુકારો, ઈ ત્રણેય ફૂગથી જ થાય.
ભાઈ વાહ, બહુ સરસ યાદ રાખ્યું છે હા તમે. પછી ડાંગરમાં મોહનભાઈ?
ડાંગરમાં ને, એમાં પાનનો હુકારો, કરમોડી અને ગલત આંજીઓ, એમ ત્રણેય ફૂગથી થાય.
પાછલા બે સાચા, પણ પાનનો સુકારો એટલે કે અર્લી લીફ બ્લાઇટ, જે ખરેખર તો વહેલો દેખાતો રોગ છે, પણ આ વખતે ડાંગરની રોપણી મોડી થઈ છે અને વચ્ચે ગરમી અને ભેજનું પ્રમાણ વધારે રહ્યું એટલે મધ્ય ગુજરાતના ઘણા વિસ્તારોમાં ડાંગરનો પાનનો સુકારો હજી હવે દેખાવા લાગ્યો છે અને એ બેક્ટેરિયાથી થતો રોગ છે.
તો એને કાબૂમાં લેવા કઈ દવા વાપરવાની?
સીધી વાત છે ને, બેક્ટેરિયાથી થતો હોય તો એને કાબૂમાં લેવા ઓલી શું કહે છે,
સ્ટ્રેપ્ટોસાયક્લિન.
ઈવડી જો, ઈવડી જો, એક પંપમાં એક ગોળીના હિસાબે છાંટવાની
અને સાથે શક્ય હોય તો 10 ગ્રામ કોપર ઓક્સીક્લોરાઇડ પણ મેળવવાનું, જેથી રોગ ઝડપથી કાબૂમાં આવી જાય.
ઈ હા, યાદ આવ્યું
હે ને,
આ અમારા ઓલા શાકભાજીની વાડીવાળા જસુબેન કહેતા હતા કે એમની ચોમાહુ મરસીમાં પાનના કુકડવાનો રોગ આવ્યો છે. તો એનું શું કારણ હશે?
હવે એનું કારણ બેક્ટેરિયા જ હોય ને. જસુ કાકી મને પૂછ્યું હોત તો એમ કહી દીધું. લે,
તમારી વાત ખરી છે મોહનભાઈ, પણ મરચીમાં આ રોગ ફેલાવવાનું કામ થ્રિપ્સ કરે છે. એટલે સૌથી પહેલું કામ કરવાનું થ્રિપ્સ નો ઉપદ્રવ અટકાવવાનો.
ઈ હટું તો ઓલી પરો ફેનો ફોસ જેવી દવા છાંટવી પડે ને?
હા, એ તો આપણે વાપરીએ છીએ, પણ એની અસર વધારે દિવસ રહેતી નથી.
એમ?
હા, એટલે 5-6 દિવસના અંતરે 2-3 છંટકાવ કરવા પડે છે.
તો મજૂરી ને ખર્ચો બે વધી જાય.
એમાં પાછું અત્યારે તો છે ને શાકભાજી ના ભાવ હારા છે, એટલે વાંધો ન આવે, પણ શિયાળામાં મોંઘું પડે.
શિયાળામાં સખત ઠંડીમાં તો આ જીવાતનો ઉપદ્રવ ઓછો જ થઈ જવાનો છે, પણ અત્યારે થોડો વધુ દિવસ અસર ટકી રહે એવી ઇમિડાક્લોપ્રિડ અને એસીફેટના મિશ્રણવાળી દવા બજારમાં મળે છે, એનો છંટકાવ કરી નાખવાનો.
બસ, ઈ હારી લ્યો. એક વાર સાંટો એટલે 10-12 દિની નિરાંત.
તે હે ઉમા બોન, આ 4-5 દિથી હારો વરસાદ થયો ને હવામાન જરાક ટાઢું થયું તો એનાથી રોગ કે જીવાત ઉપર કઈ અસર થશે ખરી?
હા બિલકુલ થશે, અસર તો થાય જ ને. એ જ રીતે જ્યાં જ્યાં સખત પવન અને ભારે વરસાદ વરસ્યો હશે ત્યાં તો જીવાતનો આપોઆપ નાશ થઈ ગયો હશે,
પણ એમાં તો પાકને ઘણું નુકસાન થયું હશે.
અરે આમ ધોરાજી કે જુનાગઢ, અમરેલી બાજુ તો હોથ વળી ગયો છે. બાજરો, તલ અને કપાના છોડવા હાવ આડા જ પડી ગયા છે. લ્યો
મોહનભાઈ, જે જે વિસ્તારોમાં પાક આડા પડી ગયા છે એ ખેડૂત ભાઈઓ બહેનોને ખાસ કહેવાનું કે આડો પડેલો પાક પાણીમાં ડૂબેલો ના રહે, એનું ખાસ ધ્યાન રાખજો, નહીતર ફૂગ અને સડો વધારે થશે અને પાક કાળો પડી જશે.
ઉમા ભાભી, થોડું ઘણું નુકસાન તો ઉત્તર ગુજરાતમાં થયું હશે નહીં?
અરે નકરા, ઉત્તર ગુજરાતી ક્યાં વાતો કરસ તું? આપણે ના રાજકોટ ને સુરેન્દ્રનગર જિલ્લામાં હેરંડા કાં તો આડા પડી ગયા છે ને કાં તો એમાં લશ્કરી ઈયળ આવી ગઈ છે.
મોહનભાઈ, એરંડા કે દિવેલાનું આ વખતે રાજ્યમાં લગભગ બમણું વાવેતર કરાયું છે.
એમ?
હા, અને કપાસના વાવેતરની સાથે સાથે જ એરંડા વવાયા છે, એટલે લશ્કરી ઈયળનો ઉપદ્રવ વધવાનો ભય તો છે જ, પણ એરંડામાં એને દવા છાંટ્યા વિના કાબૂમાં લેવાના ઉપાય સારી રીતે અજમાવી શકાય એમ છે.
ઈ કઈ રીતે?
લે, ઈ તો ઉમાબોન ને શંકરભાઈએ કેટલી વાર કીધું છે. હે ઉમાબોન?
હા, તો કહ્યું તો છે જ, પણ તમને યાદ છે ખરું?
લે, ધાન ખાય છે કે ધૂળ, એટલું તો યાદ જ હોય ને.
તો પછી બોલો તો.
હા બોલો. પેલું તો પંખી ને બેહવા ખેતર માં બેઠક બનાવવાની, અને બીજો ઉપાય ઓલી ફેરોમેન જાળી ડીંગાડવાનો છે.
એ સિવાય પણ એક ઉપાય છે, યાદ છે? ઈ વળી કયો? સાંભળો, એરંડા હજી નાના નાના હશે બરાબર, અને લશ્કરી ઈયળ પહેલા તો 100-150 ના જથ્થામાં જીંડા મૂકે. હવે એરંડાના પાન મોટા હોય એટલે ખેતરમાં ચક્કર મારીએ તો પાન ઉપર ઈંડાનો સફેદ જથ્થો જોવા મળે છે.
બસ, તો એવા પાન ગાતર કે દાંતરડાથી કાપીને ઈમનો ખેતરને બહાર નાશ કરી નાખવાનો.
વાહ વાહ. અને એ સિવાય દવા કઈ છાંટવી પડે મોહનભાઈ?
ઉમા બોન, લશ્કરી ઈયળું તો દિવેલામાં હોય કે કપામાં, ઈને કાબુમાં લેવા ક્લોર પાયરી ફોસ.
કઈ કઈ? ક્લોર પાયરી
ફોસ, ક્વિનાલ ફોસ કે સ્પોલિટ.
પોલિટ,
હા, ઈ જે હોય છે
ક્વિનાલ ફોસ અને સ્પોલિટ.
હા, સ્પોલિટ જેવી ઘણી દવાઓ માંથી વારા ફરતી એક એક સાંટ મારી. હાજી વાત ને.
બિલકુલ સાચી વાત. પણ બધા ખેડૂત ભાઈઓ બહેનો આવી સાચી વાત યાદ રાખતા નથી, એનું શું?
ઉમા ભાભી, આજે ન ભૂલે, તમારે જે પૂછવું હોય એ પૂછી લેજો. જોજો જોઈ પરેશભાઈ જવાબ રેકોર્ડ કરતા થાકી જાય, આટલા ફોન આવવાના છે.
પણ એ પેલા 82 હપ્તામાં પૂછેલા પ્રશ્ન નો સાચો જવાબ દેનારા માંથી ઇનામ કોને કોને મળે છે એ જાહેર કરી નાખો.
મોહનભાઈ, એમાં એવું છે કે તહેવારો ને લીધે હજી પણ પત્રો આવવાનું ચાલુ છે, એટલે ઇનામોની જાહેરાત આપણે આવતા અઠવાડિયે કરીશું.
એમ રાખો.
તો હવે આપણે પૂછી લઈએ આજનો ઇનામી સવાલ. મિત્રો, આજનો સવાલ છે, પાકમાં બેક્ટેરિયાથી થતા રોગને કાબુમાં લેવા કઈ દવા છાંટવી જોઈએ?
ઉમાબન, હું સવાલ છે ને ફરીને બોલું.
હા બોલી ના.
લખવાનો સૂકી ગયો હોય ઈ પાછા લખી લેજો.
બોલો બોલો.
હા, તો સાંભળો, પાકમાં બેક્ટેરિયાથી થતા રોગને કાબુમાં લેવા કઈ દવા છાંટવી જોઈએ?
દર ગુરુવારની જેમ આજે પણ તમારા ફોન આવતા રહેશે ત્યાં સુધી 0-27-17-235-995 પર પરેશભાઈ અને સાથે આનંદ થાય એવી બીજી વ્યક્તિ પણ બેઠી જશે.
કોણ હશે ઈ તો કયો?
ના, એ તો જે ફોન કરનારા ભાઈઓ બહેનો સાંભળશે એમના માટે ગુપ્ત રાખવાનું છે. ફોન કરશે એટલે ખબર પડી જશે.
પણ ફોન ઉપરાંત પાછો કાગળ તો લખવાનું રાખજો જો, એટલે જવાબ ની ભીડો બીજો કોઈ સવાલ સૂચન હોય તો લખી હો ધકાય. હા હા, સરનામું તો હંદાય પાસે છે જ. બોલી નાખું જો, સાંભળજો. સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે
બરાબર,
બોપલ, અમદાવાદ 58.
અરે મોહનભાઈ, તમને ખબર છે ખેતીને લગતા પ્રશ્નોના તત્કાળ જવાબ મેળવવા માટે DSC દ્વારા અવાજ ઓટલો આ નામની ફોનની ખાસ વ્યવસ્થા શરૂ કરાઈ છે.
હા, ઈ ગે અઠવાડિયે સાંભળ્યું તું કરવું.
એની ચકાસણી કરવા રાજ્યભરમાંથી ઘણા ખેડૂત ભાઈઓ બહેનોને અહીંયા DSC માં બોલાવ્યા હતા. એ બધા મિત્રોએ આવી જાગૃતિ બતાવી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર.
અરે અરે, ઉમાબોન, આમાં આભાર થોડો માનવાનો હોય, છેવટે તો આ વ્યવસ્થા અમારા બધાના ખેડૂના હારા હાટું છે ને. હું તો હવે આ ફોનની સગવડ ક્યારે ચાલુ થાય ને એની વાટ જોઈને બેઠો છું.
સારું મોહનભાઈ, મારે તો ખેડૂત મિત્રોને એટલું જ કહેવાનું છે કે DSC અને સજ્જતા સંઘ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી જેમ આ કાર્યક્રમ તમારા સુધી પહોંચાડે છે, એમ ખેતીમાં આપણી મુશ્કેલીઓ અને ખર્ચ ઘટાડવા અને ઉપજ વધારવા બીજા પણ કેટલાય આયોજન કરી રહ્યા છે.
બસ, આપણીનો લાભ લેતા રહેવી એટલી જ એમની ઈચ્છા છે.
તો હવે આ જ સમય થવા આવ્યો છે પૂરો, એટલે પડીએ છૂટા અને સૌને કહી દઈએ
નમસ્તે, આવજો.